एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એલા વિચારકની વાત કરવાના છીએ જેમણે ફિલોસોફી છોડી અને સીધા માનવ સમાજના મૂળ સુધી પહોંચ્યા। એમણે સંસ્કૃતિને જોવાની આપણી નજર જ બદલી નાખી।
ક્લોડ લેવિસ્ટ્રોસ।
હા, ક્લોડ લેવિસ્ટ્રોસ। એમણે માનવશાસ્ત્રમાં જે કામ કર્યું છે એના પર આપણે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આપણી પાસે ઘણા સ્ત્રોતો છે એમના જીવન અને વિચારો વિશે। સમજવાનો પ્રયાસ કરીશું કે એમના વિચારોમાં એવી તે શું ક્રાંતિ હતી અને આજે પણ એ કેમ મહત્વના છે।
બિલકુલ, એમનું જીવન જુઓ ને, 1908 થી 2009, લગભગ એક સદી। એ પણ કેવી! વિશ્વયુદ્ધો જોયા, વસાહતવાદનો અંત આવ્યો, ગ્લોબલાઇઝેશન શરૂ થયું, ભયંકર ઉથલપાથલનો સમય।
સાચી વાત।
અને આવા બદલાતા સમયમાં લેવિસ્ટ્રોસે કંઈક સ્થિર શોધવાનો પ્રયત્ન કર્યો, માનવ મનની અંદર રહેલી સાર્વત્રિક રચનાઓ।
એમનો ઉદય થયો પેરિસમાં બીજા વિશ્વયુદ્ધ પછી। એ વખતનું પેરિસ, ત્યાંનું બૌદ્ધિક વાતાવરણ કેવું હતું, શું ચાલી રહ્યું હતું ત્યારે?
અરે, એ સમય તો પેરિસમાં અસ્તિત્વવાદનો ગઢ હતો। જીન પોલ સાર્ત્રે, સિમોન ડી બોવવા, આ બધા નામો ગાજતા હતા।
હા, બરાબર।
એમનો ભાર હતો વ્યક્તિ પર, વ્યક્તિની સ્વતંત્રતા, એની ચેતના, એના નિર્ણયો, એનાથી ઇતિહાસ બને છે એમ એ લોકો માનતા હતા। માહોલ એકદમ ગરમ હતો બૌદ્ધિક રીતે।
અને આ બધાની વચ્ચે લેવિસ્ટ્રોસ કંઈક સાવ જુદું લઈને આવ્યા એમને।
હા, સાવ જુદું। એમણે રજૂ કર્યો સંરચનાવાદ। એમણે કહ્યું કે ભાઈ, ફોકસ વ્યક્તિ પર નહીં પણ એ રચનાઓ પર કરો જે વ્યક્તિની પણ ઉપરવટ છે, જે અદ્રશ્ય છે, અચેતન છે।
રચનાઓ? કેવી રચનાઓ?
જેમ કે ભાષા, સગપણના નિયમો, પૌરાણિક કથાઓ, આ બધી સિસ્ટમ્સ છે એમણે કહ્યું, એ આપણને ઘડે છે, એટલે વ્યક્તિ કરતાં આ સિસ્ટમ સમજવી વધુ જરૂરી છે।
ઓહો, એટલે અસ્તિત્વવાદ સાથે તો સીધો વૈચારિક સંઘર્ષ થયો હશે સાર્ત્ર અને લેવિસ્ટ્રોસ વચ્ચે।
હા તો ને, બહુ મોટો સંઘર્ષ। સાર્ત્ર કહે, ઇતિહાસ માણસ બનાવે છે। લેવિસ્ટ્રોસ કહે, ઇતિહાસની નીચે, ઊંડાણમાં જુઓ, ત્યાં માનવ મનની સાર્વત્રિક ઐતિહાસિક રચનાઓ છે, એ મૂળ છે। અને એ સમયે બીજા પણ દિગ્ગજો હતા ને, મનોવિશ્લેષણમાં જેક્સ લાકાન, સાહિત્યમાં રોલાન્ડ બાર્થ, ફૂકો, આ બધા સાથે એમનો સતત સંવાદ ચાલતો। ક્યારેક સહમતી, ક્યારેક મતભેદ, પણ બધા ક્યાંક ને ક્યાંક રચનાના વિચાર સાથે જોડાયેલા હતા।
અને આ બધામાં પેલા ભાષાશાસ્ત્રી રોમન જેકોબસન, એમનો રોલ બહુ મોટો હતો એમ કહેવાય છે।
અરે, ખૂબ જ મોટો, નિર્ણાયક કહી શકાય। બન્યું એવું કે બીજું વિશ્વયુદ્ધ થયું, ફ્રાન્સ પર નાઝી કબજો થયો, યહૂદી વિરોધી કાયદા આવ્યા। લેવિસ્ટ્રોસ પોતે યહૂદી હતા એટલે એમને 1941માં અમેરિકા ભાગવું પડ્યું। ત્યાં ન્યુયોર્કમાં ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચમાં એ ભણાવતા હતા। બીજા પણ યુરોપિયન શરણાર્થીઓ હતા ત્યાં, અને ત્યાં એમની મુલાકાત થઈ રોમન જેકોબસન સાથે, રશિયન ભાષાશાસ્ત્રી,
અને એ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ બની।
બસ સમજી લો કે બત્તી થઈ ગઈ। જેકોબ્સને ભાષાનું જે વિશ્લેષણ કર્યું હતું ને, એમણે બતાવ્યું કે ભાષા એટલે શું, ધ્વનિઓ વચ્ચેના સંબંધોની એક સિસ્ટમ।
હા,
અર્થ કોઈ એક ધ્વનિમાં નથી પણ ધ્વનિઓ વચ્ચેના તફાવતમાં છે, ખાસ કરીને પેલું દ્વિસંગી વિરોધ, બાઇનરી ઓપોઝિશન્સ, જેમ કે પ અને બ નો ભેદ, એનાથી અર્થ બદલાય।
હા, બરાબર।
લેવિસ્ટ્રોસને થયું કે અરે વાહ, શું આ જ રીતે સંસ્કૃતિના બીજા તત્વોને પણ સમજી શકાય? સગપણના નિયમો, પૌરાણિક કથાઓ, શું એમની પાછળ પણ આવું કોઈ છુપાયેલું વ્યાકરણ હશે?
રસપ્રદ, ખરેખર બહુ રસપ્રદ વિચાર। પણ એમની શરૂઆત તો ફિલોસોફીથી થઈ હતી, નહીં?
હા, એમનો જન્મ બ્રસેલ્સમાં 1908માં, પણ ઉછેર પેરિસમાં। ફ્રેન્ચ યહૂદી પરિવાર, પિતા ચિત્રકાર હતા એટલે ઘરમાં કળા અને બૌદ્ધિકતા તો હતા જ, ભણ્યા કાયદો અને ફિલોસોફી સોર્બોનમાં, અને ફિલોસોફીની પેલી અઘરામાં અઘરી પરીક્ષા એગ્રીગેશન એ પણ પાસ કરી।
તો પછી માનવશાસ્ત્રમાં કેમ આવ્યા? ફિલોસોફી કેમ ન ગમી?
એમને શૈક્ષણિક ફિલોસોફી બહુ કેવી કહેવાય, અમૂર્ત લાગી, જીવનથી દૂર। એ કહેતા કે આ તો દુકાનદારની છોકરીનો દુનિયા જોવાનો દૃષ્ટિકોણ છે, કંટાળી ગયા હતા
એટલે કંઈક નક્કર કરવું હતું।
હા, અને તક મળી 1935માં બ્રાઝિલ જવાની, સાઓ પાઉલો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર ભણાવવા, યુરોપના વાતાવરણથી દૂર એક નવી જ દુનિયા.
અને ત્યાં એમણે પેલું ફિલ્ડ વર્ક કર્યું આદિવાસીઓ વચ્ચે.
બરાબર. 1935 થી 1939 મધ્ય બ્રાઝિલના એકદમ અંતરિયાળ વિસ્તારોમાં ગયા. કાદુવેઓ, બોરોરો, નામ્બિકવારા આ બધા સમુદાયો સાથે રહ્યા, એમનું જીવન જોયું, સમજ્યા.
કેવો રહ્યો એ અનુભવ? કોઈ રોમાંચક કિસ્સા?
રોમાંચક કરતા કદાચ વધુ પડકારજનક અને આંખ ઉગાડનારો હતો. એમને જે જોવા મળ્યું એનાથી પશ્ચિમી સંસ્કૃતિની શ્રેષ્ઠાના ખ્યાલો ભાંગી ગયા.
એમ શું જોયું એમણે?
એમના લગ્નના નિયમો, એમની પૌરાણિક કથાઓ, એ બધું અત્યંત જટિલ અને તાર્કિક હતું. કોઈ રીતે પછાત નહોતું, બસ તર્ક અલગ હતું. અહીં જ એમના સંરચનાવાદી વિચારોના બી રોપાયા. એમને સમજાયું કે માનવ મન બધે જ સરખું કામ કરે છે.
ઓકે, તો ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. સંરચનાવાદ, એને જરા સરળ ભાષામાં સમજાવો ને.
જુઓ, સંરચનાવાદ એટલે સંસ્કૃતિ અને સમાજને સમજવાની એક રીત. એ કહે છે કે આપણી માન્યતાઓ, આપણી વર્તણૂક, આપણી સંસ્થાઓ, એની પાછળ ઊંડી ન દેખાતી રચનાઓ છે, સ્ટ્રક્ચર્સ.
સ્ટ્રક્ચર્સ,
હા, જે ભાષાના વ્યાકરણ જેવી હોય છે. આપણે બોલીએ છીએ ત્યારે વ્યાકરણના નિયમો વિશે વિચારતા નથી, પણ એ કામ કરે છે. એમ જ આ સામાજિક રચનાઓ કામ કરે છે અચેતન રીતે. અને લેવિસ્ટ્રોસ માનતા કે આ રચનાઓ સાર્વત્રિક છે, બધે જોવા મળે છે. અને ઘણીવાર પેલા દ્વિસંગી વિરોધ, બાઇનરી ઓપોઝિશનના રૂપમાં હોય છે, જેમ કે કાચું વિરુદ્ધ પાકું, પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિ.
અને આ જ રીત એમણે સગપણના અભ્યાસમાં વાપરી. પેલું પુસ્તક ધી એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ કિનશિપ, એ બહુ પ્રભાવશાળી હતું ને.
હા, 1949 આવ્યું એ પુસ્તક, ક્રાંતિકારી ગણાયું. એમાં એમણે કહ્યું કે સગપણનો આધાર લોહીના સંબંધો કરતા વધુ સામાજિક વિનિમય પર છે, એક્સચેન્જ.
વિનિમય? શેનો વિનિમય?
સ્ત્રીઓનો. એમણે કહ્યું કે લગ્નના નિયમો, ખાસ કરીને કોની સાથે લગ્ન ન થાય, ઇન્સેસ્ટ ટેબુ, અને કોની સાથે થાય એ સમાજ બનાવે છે. અને આ નિયમો દ્વારા જૂથો વચ્ચે સ્ત્રીઓનો વિનિમય થાય છે. આ વિનિમયથી સમાજ બંધાય છે, જૂથો જોડાય છે.
ઓહો.
એમણે સ્ત્રીઓને ચિહ્નો જેવી ગણાવી. જેમ ભાષામાં શબ્દોના વિનિમયથી અર્થ બને છે, એમ સમાજમાં સ્ત્રીઓના વિનિમયથી સંબંધો અને રચના બને છે.
બાપરે, આ તો બહુ જ અલગ અને આમ જોવા જઈએ તો વિવાદાસ્પદ પણ લાગે એવો વિચાર છે. સગપણને એક ભાષા તરીકે જોવું અને પૌરાણિક કથાઓ, મિથ્સ, એમાં પણ આવી કોઈ રચના જોઈ એમણે?
ચોક્કસ. એમનું પેલું 4 ભાગનું મોટું કામ છે મિથોલોજિક્સ, 1964 થી 1971 સુધીમાં આવ્યો. એમાં એમણે અમેરિકાની, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની સેંકડો આદિવાસી કથાઓનું વિશ્લેષણ કર્યું.
સેંકડો?
હા. પણ એમનો હેતુ વાર્તાનો મતલબ કાઢવાનો નહોતો. એમને એ જાણવું હતું કે આ વાર્તાઓ કેવી રીતે વિચારે છે, એમની અંદર કયો તર્ક કામ કરે છે.
વાર્તાઓ વિચારે છે?
હા, એ રીતે જેમણે કહ્યું કે પૌરાણિક કથાઓ સમાજ માટે વિચારવાના સાધનો છે. એ જીવનના મૂળભૂત વિરોધાભાસો, લાઈફ એન્ડ ડેથ, નેચર અને કલ્ચર, આ બધા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે, લોજિકલી. એટલે દુનિયાભરની કથાઓ ભલે જુદી લાગે, પણ એમની પાછળનો જે તર્ક છે, જે વિચારવાની રીત છે, એ સમાન છે, દ્વિસંગી વિરોધો પર આધારિત.
કમાલ છે. એમણે એક બીજો શબ્દ પણ આપ્યો, બ્રિકલાજ. એ શું છે? અને પેલું જંગલી મન, સેવેજ માઇન્ડ, એની સાથે શું લેવા દેવા?
હા, 1962 એમનું પુસ્તક આવ્યું લપોન્સે સોવાજ. એનું અંગ્રેજી થયું ધ સેવેજ માઇન્ડ, પણ એનો વધુ સાચો મતલબ થાય અણઘડ વિચાર અથવા અનટેમ્ડ થોટ.
અણઘડ વિચાર?
હા. એમણે કહ્યું કે પશ્ચિમી દુનિયા જેને આદિમ કે જંગલી વિચાર કહે છે ને, એ અતાર્કિક કે ઓછો વિકસેલો નથી, એ પણ એટલો જટિલ અને તાર્કિક છે, બસ એની રીત જુદી છે. અને એ રીતને એમણે કહ્યું બ્રિકોલાજ.
બ્રિકોલાજ, આ શબ્દનો અર્થ શું?
ફ્રેન્ચ શબ્દ છે. બ્રિકોલાર એટલે એવો કારીગર જે હાથ વગી જે મળે એ વસ્તુઓમાંથી કંઈક નવું, કામનું બનાવી લે. એન્જિનિયરની જેમ પ્લાન કરીને, નવી સામગ્રી વાપરીને નહીં.
ઓકે, જેમ આપણે જુગાડ કહીએ ક્યારેક.
હા, પણ જુગાડ કરતાં વધુ વ્યવસ્થિત અને સર્જનાત્મક અર્થમાં. લેવિસ્ટ્રોસે કહ્યું કે આ અણઘડ વિચાર પણ આવો જ છે. એ અમૂર્ત સિદ્ધાંતો, એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ્સને બદલે આસપાસની મૂર્ત દુનિયા, પ્રાણી, છોડ, નદી, પર્વત, એના તત્વોનો ઉપયોગ કરીને જટિલ વિચારો અને માન્યતાઓ રચે છે. એને એમણે મૂર્તનું વિજ્ઞાન કહ્યું.
એટલે કે પશ્ચિમી વિજ્ઞાન અને આ અણઘડ વિચાર બંને તાર્કિક છે, ફક્ત પદ્ધતિ અલગ છે.
બિલકુલ, આ કહીને એમણે પશ્ચિમી વિચારની સર્વોપરિતાના ખ્યાલને જ પડકાર્યો. એમણે કહ્યું કે બધી સંસ્કૃતિઓ બૌદ્ધિક રીતે સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી.
આ તો બહુ મહત્વની વાત કહી. જો કોઈ સામાન્ય વાચકને લેવી સ્ટ્રોસ વાંચવા હોય તો કયા પુસ્તકથી શરૂઆત કરવી જોઈએ?
ચોક્કસપણે ટ્રિસ્ટેસ ટ્રોપિક્સથી, ઉદાસ ઉષ્ણકટિબંધ, 1955નું પુસ્તક. એ અદ્ભુત છે, એમાં બધું જ છે. પ્રવાસ વર્ણન, આત્મકથા, ફિલોસોફી અને પેલા બ્રાઝિલના અનુભવોનું એટલું સુંદર અને સંવેદનશીલ વર્ણન.
હા, પેલી શરૂઆતની લાઈન બહુ ફેમસ છે ને?
હા, મને મુસાફરી અને સંશોધકો પ્રત્યે નફરત છે. આ વાક્યથી જ શરૂ થાય છે. આ પુસ્તકે એમને ખાલી એકેડેમિક જગતમાં જ નહીં પણ બહાર પણ બહુ લોકપ્રિય બનાવ્યા. એને 20મી સદીના શ્રેષ્ઠ નોન ફિક્શન પુસ્તકોમાં ગણવામાં આવે છે.
તો એવું લાગે છે કે એમનો પ્રભાવ ખાલી માનવશાસ્ત્ર પૂરતો નહોતો?
ના ના, જરાય નહીં. 60 અને 70ના દાયકામાં તો ફ્રાન્સમાં જાણે સંરચનાવાદનો દબદબો હતો, અને લેવી સ્ટ્રોસ એના કેન્દ્રમાં. એમના વિચારોની અસર સાહિત્ય, મનોવિશ્લેષણ, ખાસ કરીને લાકાન પર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, કલ્ચરલ સ્ટડીઝ બધા પર પડી.
કેવી રીતે? શું હતું એમના વિચારમાં જે આટલું બધું ફેલાયું?
પેલી મૂળ વાત, સંસ્કૃતિને ચિહ્નોની પ્રણાલી, સિસ્ટમ ઓફ સાયન્સ તરીકે જોવી, ભાષાની જેમ. આ વિચાર ઘણા ક્ષેત્રોને લાગુ પાડી શકાયો.
પણ પછી એમની ટીકા પણ થઈ હશે ને? શું બધા સહમત હતા?
ના, બિલકુલ નહીં. 70ના દાયકા પછી એક નવો વિચાર પ્રવાહ આવ્યો, ઉત્તર સંરચનાવાદ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ. જેક્સ ડેરિડા જેવા વિચારકો એમાં મુખ્ય હતા.
એમણે શું કહ્યું?
એમણે લેવી સ્ટ્રોસની પેલી સ્થિર સાર્વત્રિક રચનાઓ અને દ્વિસંગી વિરોધની ચોક્કસતા પર સવાલ ઉઠાવ્યા. એમણે કહ્યું કે અર્થ ક્યારેય સ્થિર નથી હોતો, એ તો બદલાતો રહે છે, સંદર્ભ પર આધાર રાખે છે. આવી સાર્વત્રિક રચનાઓ શોધવી એ વાસ્તવિકતાને બહુ સરળ બનાવી દેવા જેવું છે.
એટલે લેવી સ્ટ્રોસના કામ પરથી જ નવો વિચાર આવ્યો.
હા, એ જ બતાવે છે કે લેવી સ્ટ્રોસ કેટલા પ્રભાવશાળી હતા. એમની ટીકા કરવા માટે પણ એમના જ વિચારોનો આધાર લેવો પડ્યો.
તો આજે આટલા વર્ષો પછી આપણે લેવી સ્ટ્રોસ પાસેથી શું લઈ શકીએ? એમના કયા વિચારો હજુ પણ કામના છે?
ભલે પેલી સાર્વત્રિક માનસિક રચનાઓનો દાવો આજે કદાચ એટલો સ્વીકાર્ય ન હોય, પણ એમનો વારસો તો મોટો છે. એક તો વંશીય કેન્દ્રાવાદનો વિરોધ, પોતાની સંસ્કૃતિ જ શ્રેષ્ઠ છે એ માન્યતાનો વિરોધ, એ આજે પણ કેટલું જરૂરી છે.
સાચી વાત છે.
બીજું, એમણે જે કહ્યું કે બધી સંસ્કૃતિઓમાં તર્ક અને બુદ્ધિ રહેલા છે, ભલે એ જુદા સ્વરૂપે હોય, એનાથી આપણને બીજી સંસ્કૃતિઓ માટે આદર જન્મે. અને ત્રીજું, સાંસ્કૃતિક વસ્તુઓને એક સિસ્ટમ તરીકે જોવાની એમની પદ્ધતિ, એ આજે પણ કલ્ચરલ સ્ટડીઝ અને સોશિયલ સાયન્સમાં બહુ ઉપયોગી છે.
એમનું કોઈ કોટ યાદ આવે છે જે આ વાતને સ્પષ્ટ કરે?
હા, પેલું, જંગલી મન તાર્કિક છે આપણા જેવું જ. આ એક વાક્ય જ ઘણું કહી જાય છે. અને બીજું, માનવશાસ્ત્રનો હેતુ વિશ્વને માનવ તફાવતો માટે સુરક્ષિત બનાવવાનો છે. આમાં એમની માનવતા અને વિવિધતા માટેની ચિંતા દેખાય છે.
એમને સન્માનો પણ બહુ મળ્યા હતા ને?
અરે પુષ્કળ. ફ્રાન્સની સૌથી મોટી સંસ્થા કોલેજ ડી ફ્રાન્સમાં પ્રોફેસર બન્યા. દેશનો સર્વોચ્ચ સાયન્ટિફિક એવોર્ડ CNRS ગોલ્ડ મેડલ મળ્યો. અને સૌથી મોટી વાત, 1973માં એમને એકેડેમી ફ્રાન્સેઝના સભ્ય બનાવવામાં આવ્યા.
ફ્રેન્ચ એકેડેમી, એ તો બહુ મોટું સન્માન કહેવાય.
હા, ફ્રાન્સનું સર્વોચ્ચ બૌદ્ધિક સન્માન. અને એક માનવશાસ્ત્રી માટે ત્યાં પહોંચવું એ બહુ મોટી વાત હતી. એ બતાવે છે કે એમના કામને કેટલી સ્વીકૃતિ મળી હતી. દુનિયાભરની યુનિવર્સિટીઓમાંથી ઓનરરી ડોક્ટરેટ તો અલગ.
ખરેખર અદ્ભુત જીવન અને કાર્ય. આટલી ઊંડી ચર્ચા પછી શ્રોતાઓ માટે કોઈ એવો વિચાર કે પ્રશ્ન છોડી શકીએ જેના પર એ લોકો વિચારે?
એક પ્રશ્ન જે મને વારંવાર થાય છે તે છે કે જો આપણે લેવી સ્ટ્રોસની જેમ માનીએ કે બધી સંસ્કૃતિઓ પાછળ માનવ મનની સમાન રચનાઓ છે, તો પછી સાંસ્કૃતિક વિવિધતાનું શું? એની વિશિષ્ટતાનું શું મૂલ્ય?
બરાબર.
શું સમાનતા પર ભાર મૂકવાથી આપણે વિવિધતાને ઓછી આંકીએ છીએ? ખાસ કરીને આજના ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં જ્યાં બધું એક સરખું થતું જાય છે, જેની ચિંતા લેવી સ્ટ્રોસે પોતે ટ્રિસ્ટેસ ટ્રોપિક્સમાં કરી હતી. તો આપણે આ સાર્વત્રિકતા અને વિશિષ્ટતા, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું, આના પર વિચારવા જેવું છે.
ચોક્કસ, બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન છે. ક્લોડ લેવી સ્ટ્રોસના વિચારો ખરેખર આપણને માનવ હોવાનો અર્થ અને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવા માટે પ્રેરણા આપે છે.
હા, એમણે આપણને એ જોતા શીખવ્યું કે જે આપણને જોડે છે એ પણ એટલું જ સત્ય છે જેટલું જે આપણને જુદા પાડે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.